બાબાની સાકાર મુરલી. તારીખ છે 13/2/2023. ઓમ શાંતિ. મુરલીનો સાર છે, મીઠા બાળકો, આ ગોડ ફાધરલી વર્લ્ડ યુનિવર્સિટી છે, મનુષ્યથી દેવતા, નરથી નારાયણ બનવાની. જ્યારે આ નિશ્ચય પાક્કો થાય ત્યારે તમે આ ભણતર ભણી શકો. પ્રશ્ન છે, મનુષ્યથી દેવતા બનવા માટે આપ બાળકો આ સમયે કઈ મહેનત કરો છો? ઉત્તર છે, આંખોને ક્રિમિનલથી સિવિલ, કુદૃષ્ટિથી પવિત્ર દૃષ્ટિ બનાવવાની, સાથે સાથે મીઠા બનવાની. સતયુગમાં તો છે જ બધાની આંખો સિવિલ, ત્યાં આ મહેનત નથી હોતી. અહીં પતિત શરીર, પતિત દુનિયામાં આપ બાળકો આત્મા ભાઈ ભાઈ છો. આ નિશ્ચય કરી આંખોને સિવિલ બનાવવાનો પુરુષાર્થ કરી રહ્યા છો. પ્રશ્ન છે, ભક્તોની કઈ એક વાતથી સર્વવ્યાપીની વાત ખોટી થઈ જાય છે? ઉત્તર છે, કહે છે, હે બાબા, જ્યારે તમે આવશો તો અમે તમારા પર વારી જઈશું, તો આવવાનું સિદ્ધ કરે છે એ અહીંયા નથી. ઓમ શાંતિ. બાપ રૂહાની બાળકોને પૂછે છે કે પોતાના આત્માના સ્વધર્મમાં બેઠા છો? આ તો જાણો છો કે એક જ બેહદના બાપ છે, જેમને સુપ્રીમ પરમ રૂહ અથવા પરમાત્મા કહે છે. પરમાત્મા છે પણ જરૂર, પરમપિતા છે ને, પરમપિતા એટલે પરમાત્મા. આ વાતો આપ બાળકો જ સમજી શકો છો. 5000 વર્ષ પહેલાં પણ આ જ્ઞાન તમે બધાએ જ સંભળાવ્યું હતું. તમે જાણો છો આત્મા ખૂબ નાનો સૂક્ષ્મ છે, એને આ આંખોથી જોવાતો નથી. એવા કોઈ મનુષ્ય નહીં હોય જેમણે આત્માને જોયો હશે. હા, જોઈ શકાય છે, પરંતુ દિવ્ય દૃષ્ટિથી, અને એ પણ ડ્રામા પ્લાન અનુસાર. ભક્તિ માર્ગમાં પણ આ આંખોથી કોઈ સાક્ષાત્કાર નથી થતો. દિવ્ય દૃષ્ટિ મળે છે જેનાથી ચૈતન્યમાં જુએ છે. દિવ્ય દૃષ્ટિ અર્થાત ચૈતન્યમાં જોવું, આત્માને જ્ઞાનના નેત્ર મળે છે. બાપે સમજાવ્યું છે, ખૂબ ભક્તિ કરે છે જેને નવધા ભક્તિ કહે છે. જેવી રીતે મીરાને સાક્ષાત્કાર થયો તો ડાન્સ કરતી હતી. વૈકુંઠ તો એ સમયે ન હોતું ને. મીરાને 500 વર્ષ થયા હશે. જે પાસ્ટ પહેલાં થઈ ગયું છે તે દિવ્ય દૃષ્ટિથી દેખાય છે. હનુમાન, ગણેશ વગેરેના ચિત્રોની ખૂબ ભક્તિ કરતા કરતા એમાં જેમ કે લય થઈ જાય છે. ભલે દીદાર સાક્ષાત્કાર થશે, પરંતુ એનાથી કોઈ મુક્તિ નથી મળી શકતી. મુક્તિ, જીવન મુક્તિનો રસ્તો બિલકુલ ન્યારો છે. ભારતમાં ભક્તિ માર્ગમાં અસંખ્ય મંદિર હોય છે, ત્યાં શિવલિંગ પણ રાખે છે. કોઈ નાનું બનાવે છે, કોઈ મોટું બનાવે છે. હમણાં તમે સમજો છો, જેમ તમે આત્મા છો તેમ એ સુપ્રીમ આત્મા છે. સાઈઝ એક જ છે. કહે પણ છે, અમે બધા બ્રધર્સ, ભાઈઓ છીએ. આત્માઓ બધા ભાઈ ભાઈ છે. બેહદના બાપ એક છે, બાકી બધા ભાઈ ભાઈ છે, પાઠ ભજવે છે. આ સમજવાની વાતો છે. આ છે જ્ઞાનની વાતો, જે એક જ બાપ સમજાવે છે. જેમને સમજાવે છે તે પછી બીજાઓને સમજાવી શકે છે. પહેલાં પહેલાં એક જ નિરાકાર બાપ સમજાવે છે, એમના માટે જ પછી કહી દે છે સર્વવ્યાપી છે, ઠીકર ભીતરમાં છે. આ તો રાઈટ સાચું નથી ને. એક તરફ કહે છે, બાબા જ્યારે આપ આવશો તો અમે વારી જઈશું. એવું થોડી કહે છે આપ સર્વવ્યાપી છો. કહે છે આપ આવશો તો વારી જઈશું. તો આનો મતલબ અહીંયા નથી ને. મારા તો તમે બીજું ન કોઈ તો જરૂર એમને યાદ કરવા પડે ને. આ બાપ જ બાળકોને સમજાવે છે. આને રૂહાની જ્ઞાન કહેવાય છે. આ જે ગવાય છે, આત્માઓ પરમાત્મા અલગ રહ્યા બહુકાળ, એનો હિસાબ પણ સમજાવ્યો છે. લાંબા કાળથી અલગ આપ આત્માઓ રહો છો, હવે બાપની પાસે આવ્યા છો રાજયોગ શીખવા. બાપ તો સર્વેન્ટ સેવક છે. મોટા વ્યક્તિ જ્યારે હસ્તાક્ષર કરે છે તો નીચે લખે છે ઓબિડિયન્ટ સર્વેન્ટ, આજ્ઞાકારી સેવક. આપ બધા બાળકોના સર્વેન્ટ છે. કહે છે, બાળકો હું તમારો સર્વેન્ટ છું. તમે કેટલી હુજ્જતથી બોલાવો છો કે ભગવાન આવો, આવીને અમને પતિતોને પાવન બનાવો. પાવન હોય જ છે પાવન દુનિયામાં. આ સમજવાની વાતો છે. બાકી તો બધા છે કનરસ. આ છે ગોડ ફાધરલી વર્લ્ડ યુનિવર્સિટી. મુખ્ય ઉદ્દેશ શું છે? મનુષ્યથી દેવતા બનવાનું. બાળકોને આ નિશ્ચય છે કે અમારે આ બનવાનું છે. જેમને નિશ્ચય નહીં હોય તે સ્કૂલમાં બેસશે શું? નિશ્ચય હશે તો બેરિસ્ટરથી સર્જનથી શીખશે. મુખ્ય ઉદ્દેશની જ ખબર નથી તો આવશે નહીં. આપ બાળકો સમજો છો, અમે મનુષ્યથી દેવતા નરથી નારાયણ બનીએ છીએ. આ છે સાચી સાચી નરથી નારાયણ બનવાની કથા. કથા કેમ કહેવાય છે? કારણ કે 5000 વર્ષ પહેલાં પણ આ જ્ઞાન શીખ્યું હતું. તો પાસ્ટને પહેલાં જે થયું તેને કથા કહી દે છે. આ છે સાચી સાચી શિક્ષા નરથી નારાયણ બનવાની. નવી દુનિયામાં દેવતાઓ, જૂની દુનિયામાં મનુષ્ય રહે છે. દેવતાઓમાં જે દૈવી ગુણ છે તે મનુષ્યોમાં નથી. મનુષ્ય એમને દેવતા કહે છે અને ગાય છે, આપ સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી છો. પોતાને કહે છે, અમે પાપી, નીચ, વિકારી છીએ. દેવતાઓ ક્યારે હતા? જરૂર કહેશે સતયુગમાં હતા. એવું નહીં કહેશે કળયુગમાં હતા. આજકાલ મનુષ્યોની તમો પ્રધાન બુદ્ધિ હોવાના કારણે બાપના ટાઇટલ, નામ પણ પોતાના ઉપર રાખી દે છે. હકીકતમાં શ્રેષ્ઠ બનાવવાવાળા શ્રી શ્રી તો એક જ બાપ છે. શ્રેષ્ઠ દેવતાઓની મહિમા અલગ છે. હમણાં છે કળયુગ. સંન્યાસીઓ માટે પણ બાબાએ સમજાવ્યું છે, એક છે હદનો સંન્યાસ, બીજો છે બેહદનો સંન્યાસ. તે લોકો કહે છે, અમે ઘરબાર વગેરે બધું છોડ્યું છે. પરંતુ આજકાલ તો જુઓ, લખપતિ બની બેઠા છે. સંન્યાસી એટલે સુખનો ત્યાગ કરવો. આપ બાળકો બેહદનો સંન્યાસ કરો છો, કારણ કે સમજો છો કે આ જૂની દુનિયા ખતમ થવાની છે, એટલે એનાથી વૈરાગ છે. તે લોકો તો ઘરબાર છોડી પછી અંદર ઘૂસી આવે છે. હમણાં પહાડીઓ વગેરે પર ગુફાઓમાં નથી રહેતા, ઝૂંપડીઓ બનાવે છે. તો પણ કેટલો ખર્ચો કરે છે? હકીકતમાં ઝૂંપડીઓ પર કોઈ ખર્ચો થોડી લાગે છે. મોટા મોટા મહેલ બનાવીને રહે છે. આજકાલ તો બધા તમો પ્રધાન છે. હમણાં છે જ કળયુગ. સતયુગી દેવતાઓના ચિત્ર ન હોત તો સ્વર્ગનું નામ નિશાન ગુમ થઈ જાત. તમને સમજાવાય છે, હવે મનુષ્યથી દેવતા બનવાનું છે. અડધો કલ્પ ભક્તિ માર્ગની કથાઓ છે. સાંભળીને સીડી નીચે ઉતરતા આવ્યા છો, પછી 5000 વર્ષ પછી એક્યુરેટ બરાબર એ જ ડ્રામા રિપીટ પુનરાવર્તિત થશે. બાબાએ સમજાવ્યું પણ છે, કોઈને એવું કહેતા નહીં કે ભક્તિને છોડો. જ્ઞાન આવી જાય છે તો પછી જાતે જ ભક્તિ છૂટી જશે. સમજે છે, અમે આત્મા છીએ. હવે બેહદના બાપ પાસેથી આપણે વારસો લેવાનો છે. પહેલાં બેહદના બાપની ઓળખ જોઈએ. એ નિશ્ચય થઈ ગયો તો પછી હદના બાપમાંથી બુદ્ધિ નીકળી જાય છે. ગૃહસ્થ વ્યવહારમાં રહેતા બુદ્ધિનો યોગ બાપ સાથે લાગી જશે. બાપ સ્વયં કહે છે, શરીર નિર્વાહ અર્થ કર્મ કરતા બુદ્ધિમાં યાદ રહે એક બાપની, દેહધારીઓની યાદ ન રહે. તે હોય છે શારીરિક યાત્રા. આ તમારી છે રૂહાની યાત્રા. આમાં ધક્કા નથી ખાવાના, ભક્તિ માર્ગ છે જ રાત, ધક્કા ખાવા પડે છે, અહીં ધક્કાની વાત જ નથી, યાદ કરવા માટે કોઈ બેસતું નથી. ભક્તિ માર્ગમાં કૃષ્ણના ભગત ચાલતા ફરતા કૃષ્ણને યાદ નથી કરી શકતા, શું દિલમાં તો એમની યાદ રહી જાય છે ને? એકવાર જે વસ્તુ જોવાય છે તે વસ્તુ યાદ રહે છે તો તમે ઘરે બેઠા શિવ બાબાને યાદ નથી કરી શકતા. આ છે નવી વાત, કૃષ્ણને યાદ કરવા આ જૂની વાત થઈ ગઈ. શિવ બાબાને તો કોઈ જાણતું જ નથી કે એમનું નામ રૂપ શું છે, સર્વવ્યાપી પણ શું છે, કોઈ બતાવે ને? આપ બાળકો જાણો છો આપણા આત્માના બાપ પરમપિતા પરમાત્મા છે, આત્માને પરમાત્મા કહી ન શકાય. અંગ્રેજીમાં આત્માને સોલ કહેવાય છે. એક પણ મનુષ્ય નથી જે પારલૌકિક બાપને જાણતા હોય. એ બાપ જ જ્ઞાનના સાગર છે, એમનામાં જ્ઞાન છે મનુષ્યને દેવતા બનાવવાનું. બાપ કહે છે, રોજ રોજ ગુહ્ય ગુહ્ય વાતો સંભળાવું છું. મુખ્ય વાત છે યાદની, યાદ જ ભૂલાઈ જાય છે. બાબા રોજ કહે છે, પોતાને આત્મા સમજી બાપને યાદ કરો. હું આત્મા બિંદુ છું, કહે પણ છે, ચમકે છે અજબ સિતારો. આત્મા શરીરથી નીકળે છે તો આ આંખોથી દેખાતો નથી. કહેવાય છે આત્મા નીકળી ગયો, જઈને બીજા શરીરમાં પ્રવેશ કર્યો. તમે જાણો છો આપણે આત્મા કેવી રીતે પુનર્જન્મ લેતા લેતા હમણાં અપવિત્ર બન્યા છીએ? પહેલાં આપણે આત્મા પવિત્ર હતા, તમારો ગૃહસ્થ ધર્મ પવિત્ર હતો, હવે બંને અપવિત્ર બન્યા છે. જ્યારે બંને પવિત્ર છે તો એમની પૂજા કરે છે. તમે પવિત્ર છો, અમે અપવિત્ર છીએ, એ બંને પવિત્ર, અહીં બંને અપવિત્ર. તો શું પહેલાં પવિત્ર હતા પછી અપવિત્ર બન્યા, કે અપવિત્ર જ જન્મ લીધો? બાપ બેસી સમજાવે છે, પહેલાં આપ આત્માઓ પોતે જ પવિત્ર પૂજ્ય હતા, પછી પોતે જ પૂજારી અપવિત્ર બન્યા છો. 84 જન્મ લીધા છે. આખા વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી તમે જાણો છો, કોણ કોણ રાજ્ય કરતા હતા, કેવી રીતે રાજ્ય મળ્યું, આ હિસ્ટ્રી પણ તમે જાણો છો, બીજું કોઈ નથી જાણતું. તમે પણ હમણાં જાણો છો, આગળ નહોતા જાણતા, પથ્થર બુદ્ધિ હતા, રચતા અને રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન ન હોતું, નાસ્તિક હતા. હમણાં આસ્તિક બનવાથી તમે કેટલા સુખી બની જાઓ છો. તમે અહીં આવ્યા જ છો આ દેવતા બનવા માટે. આ સમયે ખૂબ મીઠા બનવાનું છે. તમે એક બાપના સંતાન ભાઈ બહેન થયા ને, ક્રિમિનલ દૃષ્ટિ જઈ ન શકે. આ સમયે મહેનત કરવી પડે છે. આંખો જ સૌથી વધારે ક્રિમિનલ હોય છે. અડધો કલ્પ ક્રિમિનલ રહે છે, અડધો કલ્પ સિવિલ રહે છે. સતયુગમાં દેવતાઓની આંખો સિવિલ હોય છે, અહીં ક્રિમિનલ હોય છે. આના પર સુરદાસની કથા બેસી સંભળાવે છે. બાપ કહે છે, મારે આવવું જ પડે છે પતિત દુનિયા પતિત શરીરમાં. જે પતિત બને છે એને જ પાવન બનાવવાના છે. તમે જાણો છો કૃષ્ણ અને રાધા બંને અલગ અલગ રાજાઈના હતા, પ્રિન્સ પ્રિન્સેસ, રાજકુમાર રાજકુમારી હતા. પાછળ સ્વયંવર પછી લક્ષ્મીનારાયણ બને છે, તો પછી એમની રાજધાની ગવાય છે. સંવંત પણ એમનાથી કહેવાય છે. સતયુગની આયુ જ લાખો વર્ષ કહી દે છે. બાપ કહે છે 1250 વર્ષ. રાત દિવસનો ફરક થઈ ગયો. રાત બ્રહ્માની અડધો કલ્પ, પછી દિવસ બ્રહ્માનો અડધો કલ્પ. જ્ઞાનથી છે સુખ, ભક્તિથી છે દુઃખ. આ બધી વાતો બાપ બેસી સમજાવે છે. છતાં પણ કહે છે, મીઠા બાળકો, પોતાની આત્મા સમજો, સ્વધર્મમાં ટકો રહો, બાપને યાદ કરો, એ જ પતિત પાવન છે. યાદ કરતાં કરતાં તમે પાવન બની જશો. અંતમતીસો ગતિ, બાપ સ્વર્ગના રચયિતા છે ને, તો યાદ અપાવે છે તમે સ્વર્ગના માલિક હતા. હમણાં પતિત છો એટલે ત્યાં જવા લાયક નથી, એટલે પાવન બનો. મારે એક જ વાર આવવું પડે છે. એક ગોડ છે, એક જ દુનિયા છે. મનુષ્યોની તો અનેક મતો, અનેક વાતો છે. જેટલી જીભ એટલી વાતો. અહીં છે જ એક મત, અદ્વૈત મત. ઝાડમાં જુઓ કેટલા મત મતાંતર છે, ઝાડ કેટલું મોટું થઈ ગયું છે. ત્યાં એક મત એક રાજ્ય હતું. તમે જાણો છો અમે જ વિશ્વના માલિક હતા. ભારત કેટલું સાવકાર હતું. ત્યાં અકાળે મૃત્યુ ક્યારેય થતું નથી. અહીં તો જુઓ બેઠા બેઠા આ ગયા. ચારેય તરફથી મોત છે. ત્યાં તમારું આયુષ્ય લાંબુ હતું. હમણાં તમે ઈશ્વર સાથે યોગ લગાવી મનુષ્યથી દેવતા બની રહ્યા છો, તો તમે થયા યોગેશ્વર. યોગેશ્વરી પછી બનશો રાજરાજેશ્વરી. હમણાં છો જ્ઞાન જ્ઞાનેશ્વરી. પછી રાજરાજેશ્વરી કેવી રીતે બન્યા? ઈશ્વરે બનાવ્યા. હમણાં તમે જાણો છો આમને રાજયોગ કોણે શીખવાડ્યો? ઈશ્વરે. ત્યાં એમની 21 પેઢી રાજાઈ ચાલે છે. તેઓ તો એક જન્મમાં દાન પુણ્ય કરવાથી રાજા બને છે. મરી ગયા તો ખલાસ. અકાળે મૃત્યુ તો બધાનું આવતું રહે છે. સતયુગમાં આ લો કાયદો નથી. ત્યાં એવું નહીં કહેશે કે કાળ ખાઈ ગયો. એક ખાલ છોડી બીજી લઈ લે છે, જેમ સાપ ખાલ બદલે છે. ત્યાં સદૈવ ખુશી જ ખુશી રહે છે. જરા પણ દુઃખની વાત નથી. તમે સુખધામના માલિક બનવા માટે હમણાં પુરુષાર્થ કરી રહ્યા છો. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. અમે રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને પદમગણા યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે નમસ્તે નમસ્તે. અચ્છા, ઓમ શાંતિ. ધારણા માટે મુખ્ય સાર. નંબર 1, આ જૂની દુનિયાથી બેહદનો સંન્યાસ કરવાનો છે. શરીર નિર્વાહ અર્થ કર્મ કરતા રૂહાની યાત્રા પર રહેવાનું છે. નંબર 2, પુરુષાર્થ કરી આંખોને સિવિલ જરૂર બનાવવાની છે. મુખ્ય ઉદ્દેશ બુદ્ધિમાં રાખી ખૂબ ખૂબ મીઠા બનવાનું છે. વરદાન છે દરેક કદમમાં પદ્મોની કમાણી જમા કરવાવાળા સમજદાર જ્ઞાની તું આત્મા ભવ. સમજદાર જ્ઞાની તું આત્મા તે છે જે પહેલાં વિચારે છે પછી કરે છે. જેવી રીતે મોટા વ્યક્તિ પહેલાં ભોજનને ચેક કરાવે છે પછી ખાય છે, તો આ સંકલ્પ બુદ્ધિનું ભોજન છે. એને પહેલાં ચેક કરો પછી કર્મમાં લાવો. સંકલ્પને ચેક કરી લેવાથી વાણી અને કર્મ સ્વતઃ સમર્થ થઈ જશે. અને જ્યાં સમર્થ છે ત્યાં કમાણી છે. તો સમર્થ બની દરેક કદમ અર્થાત સંકલ્પ બોલ અને કર્મમાં પદ્મોની કમાણી જમા કરો. આ જ જ્ઞાની તું આત્માના લક્ષણ છે. સ્લોગન છે બાપ અને સર્વની દુનિયાઓના વિમાનમાં ઉડવાવાળા જ ઉડતા યોગી છે. અચ્છા, ઓમ શાંતિ.